આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્કાર શ્રોતા મિત્રો, 27 ઓગસ્ટ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર અને જળપ્રલય બાદ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે સત્તાવાર વિગતો જાહેર કરી છે. નવી દિલ્હીમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સંદેશાવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જવાને કારણે હાલ આશરે 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શક્યો નથી. ભારત સરકાર નેપાળની સરકાર સાથે સતત સંકલનમાં છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલ તમિલનાડુના 21 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સંપર્ક વિહોણા 288 ભારતીયો 5 મુખ્ય જૂથોમાં વહેંચાયેલા છે. ત્રિશુલી પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 73 ભારતીય કર્મચારીઓનો પ્રથમ જૂથ હાલ સંપર્કમાં નથી તે યાદીમાં સામેલ છે. કેન્દ્રનું મંત્રાલય પ્રોજેક્ટના હેડ સાથે સીધા સંપર્કમાં છે. બીજી યાદી તમિલનાડુથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા 2 અલગ અલગ જૂથની છે, જેમાં અનુક્રમે 37 અને 49 નાગરિકો છે જેઓ ટ્રાવેલ એજન્સી દ્વારા ગયા હતા. ત્રીજી યાદીમાં પશ્ચિમ બંગાળના 32 નાગરિકો છે જેઓ હાલ ઉનાળાગ્રસ્ત રસુવા જિલ્લાના તિમુરે ખાતે હોઈ શકે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોની ટ્રાવેલ એજન્સી દ્વારા ગયેલ 61 નાગરિકોના જૂથનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેરળના નાગરિકોનું પણ એક જૂથ છે. નેપાળ ઉપરાંત સરહદ પાર ચીનના ક્ષેત્રોમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કૈલાસ માનસરોવર યાત્રા પર ગયેલા આશરે 200 જેટલા ભારતીય નાગરિકો હાલ ચીન તરફના વિસ્તારમાં અટવાયેલા છે અને તેમણે ભારત સરકાર પાસે મદદ માગી છે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ ચીન સાથે સંકલન કરીને આ તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવે ભારે ભગ્ન હૃદયે અને આંખોમાં અશ્રુ સાથે તેમના અનુયાયીઓને જણાવ્યું હતું કે નેપાળ તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા અચાનક પૂર બાદ કૈલાસ માનસરોવર યાત્રા પરથી પરત ફરી રહેલા ઈશા જૂથના 80 સભ્યો ગુમ થયા છે. તેમણે જણાવ્યું કે આ જૂથ ગિરોંગ ખાતે આવેલી ઇમિગ્રેશન ઇમારત પૂરમાં તણાઈ તેના થોડી મિનિટો પહેલાં જ તેની અંદર હતું. આ 80 લોકોમાં 34 પુરુષો અને 46 મહિલાઓ સામેલ છે. તેમાં અમેરિકાના 22, કેનેડાના 12, ઓસ્ટ્રેલિયાના 11, યુનાઇટેડ કિંગડમના 9, જર્મનીના 4, ફ્રાન્સ અને નેપાળના 3-3, તેમજ નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર અને સ્પેનના 2-2 નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે ફિનલેન્ડ, હંગેરી, ઇઝરાયેલ, લિથુઆનિયા, ફિલિપાઇન્સ, પોર્ટુગલ, રશિયા અને દક્ષિણ આફ્રિકાના 1-1 વ્યક્તિ સામેલ છે. નજીકની હોટલોમાં રોકાયેલા 3 સ્વયંસેવકો અને 1 ડૉક્ટરનો પણ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું હતું કે અમે ભારત સરકાર અને ભારત સ્થિત ચીનના દૂતાવાસ જોડે સંપર્કમાં છીએ. ચીનની સરકારની પણ મદદ માગી છે. નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારત બાદ બિહાર અને ઉત્તરપ્રદેશની સરહદો પર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. નેપાળના દેવઘાટ ક્ષેત્રમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે બિહારની ગંડક નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો નોંધાઈ રહ્યો છે, જેથી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જે સીમાવર્તી વિસ્તારોમાં પૂરની અસર થવાની ભીતિ છે ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત બચાવ ટીમો સહિત NDARFને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નેપાળથી નીકળતી ગંડક નદીના કારણે બિહારના 8 જિલ્લાઓ જેવા કે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં મહારાજગંજ, કુશીનગર, સિદ્ધાર્થનગર અને ગોરખપુર સહિતના જિલ્લાઓમાં નીચલા વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે અને ગંડક તથા રોહિણ નદીઓના જળસ્તર પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ગરીબોને કસ્તુરી કહેવાતી ડુંગળીનો દેશના કેટલાક ભાગોમાં ભાવ અચાનક વધીને રૂપિયા 60 થી 70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, પરંતુ હવે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતા લગભગ અડધા ભાવે એટલે કે રૂપિયા 35 પ્રતિ કિલોના દરે ડુંગળી વેચવાની જાહેરાત કરી છે. જે વિસ્તારોમાં ડુંગળીના છૂટક ભાવ ઝડપથી વધ્યા છે ત્યાં સમયસર અને સસ્તા દરે ડુંગળી પહોંચાડવા માટે સરકારે ભારતીય રેલવેની મદદ લીધી છે. મહારાષ્ટ્રના નાસિક સ્થિત સરકારી બફર સ્ટોકથી સ્પેશિયલ માલગાડીઓ એટલે કે કાંદા એક્સપ્રેસ દ્વારા ડુંગળીનો મોટો જથ્થો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યો છે. ભાવ પર અંકુશ મેળવવા માટે કાંદા એક્સપ્રેસનો પહેલો જથ્થો ચેન્નાઈ, મદુરાઈ, એર્નાકુલમ અને ગુવાહાટી મોકલવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આશરે 800 મેટ્રિક ટન ડુંગળી લઈને બીજી કાંદા એક્સપ્રેસ ટૂંક સમયમાં દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય મુખ્ય શહેરોમાં પહોંચશે. જે તે રેલવે સ્ટેશનથી ગ્રાહકો સુધી સસ્તા દરે ડુંગળી પહોંચાડવાની જવાબદારી મુખ્ય સરકારી અને સહકારી એજન્સીઓને સોંપવામાં આવી છે. તેઓ તેમના ગોડાઉનમાં આ ડુંગળીનો જથ્થો જાળવશે અને મોબાઇલ વેન દ્વારા ગામોમાં વેચાણ માટે જશે. ડુંગળી ઉપરાંત ખાંડના ભાવમાં પણ 50% થી વધુ ઉછાળો તહેવારોની સિઝનમાં જોવા મળ્યો છે, ત્યારે વિરોધ પક્ષોએ સરકારને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવી આરોપ મૂક્યો છે કે શેરડી કે જેમાંથી ખાંડ બને છે તેનું મોટાભાગનું ઉત્પાદન પેટ્રોલમાં ઉમેરાતા ઇથેનોલના ઉત્પાદન માટે ફાળવી દેવામાં આવતું હોય ખાંડના ઉત્પાદન માટે શેરડીની અછત સર્જાય છે. પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવાનો નિર્ણય સરકારે લીધો છે અને ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ કરાતો હોય છે. સરકારે ખાંડના ભાવ વધારા માટે વેપારીઓની સંગ્રહખોરી તેમજ કમોસમી વરસાદ વાવાઝોડા સાથે પડ્યો હતો અને પાક બગડ્યો હતો તેને જવાબદાર ગણાવ્યા છે અને ઇથેનોલને કારણે આવું થયું નથી તેમ જણાવ્યું હતું. ખાંડની આવી તંગી અને ભાવ વધારા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા કૈલાસ વિજયવર્ગીયે ચોંકાવનારું નિવેદન કર્યું છે કે ખાંડના ભાવ વધે તો સ્વાસ્થ્ય માટે સારું રહેશે. આમ પણ ડોક્ટરો અને આયુર્વેદિક નિષ્ણાતો સલાહ આપતા હોય છે કે 40 વર્ષની વય પછી ખાંડ ખાવી જ ન જોઈએ. બાળકોને માટે ખાંડ સસ્તા ભાવની ખરીદી રેશનિંગની દુકાનથી કરી શકાય. ભાજપના નેતાના આવા બેહુદા નિવેદનને કોંગ્રેસે ગરીબોની મજાક અને હાંસી સમાન ગણાવ્યું હતું. દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા તૈયાર કરાયેલી તમામ પરંપરાગત મિસાઇલ ટેકનોલોજી દેશના સ્થાનિક ઉદ્યોગોને સોંપવા માટે મંજૂરી આપી દીધી છે. આ પગલાંને કારણે હવે ભારતની ખાનગી કંપનીઓ પણ દેશમાં જ અદ્યતન મિસાઇલોનું નિર્માણ કરી શકશે, જે પહેલાં માત્ર સરકારી સંસ્થાઓ પૂરતું મર્યાદિત હતું. આ નિર્ણયથી દેશમાં મિસાઇલ નિર્માણની આખી સપ્લાય ચેઇન મજબૂત બનશે. DRDO હવે સંશોધન અને વિકાસથી આગળ વધીને સ્થાનિક ઉદ્યોગોની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરશે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ અન્ય ટેકનોલોજી પાર્ટનર્સ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાઈ શકે છે. પરિણામે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થશે અને નવી રોજગારીની વિશાળ તકો ઊભી થશે. મિસાઇલનું ઉત્પાદન શરૂ કરવા માટે ભારતીય કંપનીઓએ નિર્ધારિત નિયમો, જરૂરી યોગ્યતાઓ અને સરકારના ગુણવત્તા પ્રમાણપત્રો મેળવવા પડશે. આ ધોરણો પૂર્ણ કર્યા બાદ તેઓ ઉત્પાદન શરૂ કરી શકશે. ઘરઆંગણે મિસાઇલ ટેકનોલોજી વિકસિત થવાથી ભારતીય કંપનીઓ વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ બનાવી શકશે. લાંબા ગાળે ભારત માત્ર પોતાની સેનાની જરૂરિયાતો પૂરી કરીને અટકશે નહીં, પરંતુ અન્ય મિત્ર દેશોને પણ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરી શકશે. ભારતીય કંપનીઓ જ્યારે પોતાની જરૂરિયાતની મિસાઇલો દેશમાં જ બનાવશે ત્યારે અબજો રૂપિયાનો વિદેશી હુંડિયામણ પણ બચશે. બેન્કોનું અબજો રૂપિયાનું દેવું કરીને બેઠેલા અબજોપતિઓ માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા જાણે તેઓ તારણહાર હોય તેવી સ્થિતિ જોવા મળી છે. દેશના મીડિયા મુગલ તરીકે ઓળખાતા જાણીતા બિઝનેસમેન સુભાષ ચંદ્રાને ₹22,006 કરોડના દેવા સામે માત્ર 6.5 કરોડ ચૂકવવાની ટ્રિબ્યુનલે મંજૂરી આપી દીધી છે. એટલે હવે બેન્કો અને લેણદારોને પૂરેપૂરા 99.97% નુકસાન સહન કરવું પડશે. આ નિર્ણય બાદ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે નાણાતંત્રની ભાષામાં જ્યારે દેવાદાર મૂળ રકમમાંથી થોડી જ રકમ પાછી આપે તો તેને હેર કટ કહેવાય, પરંતુ 22,000 કરોડની સામે માત્ર 6.5 કરોડ આપવા તે હેરકટ નહીં, આ તો પૂરેપૂરું મુંડન કરી નાખ્યું કહેવાય. આવા નિર્ણયો ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડની ખુલ્લેઆમ મજાક ઉડાવવા બરાબર છે. બીજી તરફ કંઈક આવા જ કેસથી બચવા લંડન ચાલ્યા ગયેલા વિજય માલ્યાએ તેની પોસ્ટમાં સુભાષચંદ્રને અભિનંદન પાઠવ્યા છે. માલ્યાએ કહ્યું કે જો આ સાચું હોય તો મારા દોસ્ત સુભાષને ખૂબ ખૂબ અભિનંદન. સરકારે તો મારી પાસે રૂપિયા 6,203 કરોડના કોર્ટના ચુકાદા સામે રૂપિયા 14,100 કરોડ વસૂલ કર્યા છે. આ કેસમાં તો દેવાદારો નજીવી રકમ આપીને છૂટી ગયા. ભારતની સિસ્ટમ ખરેખર અદ્ભુત છે, રિઝોલ્યુશન સિસ્ટમ અદ્ભુત છે, તેમ માલ્યાએ કહ્યું હતું. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના જજે 144 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે સુભાષચંદ્રની અંગત સંપત્તિ આ પ્રસ્તાવિત રકમ કરતાં ઘણી ઓછી છે. જો આ પ્લાન ફગાવી દેવાય તો તેઓ સંપૂર્ણ નાદાર જાહેર થશે અને લેણદારોને એક રૂપિયો પણ નહીં મળે. તેથી જો દેવાદારોને પગભર થવાનો મોકો મળે તો ભવિષ્યમાં તેઓ પાસેથી બેંકો પોતાના પૈસા પાછા મેળવી શકશે. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.